નો બીજો પત્ર પહેલો પહેલો અધ્યાય હું વાંચીશ, બીજો અધ્યાય જયપ્રકાશ વાંચશે, અને પ્રિય છે ને મારા ફોઈ રવિના પિનાકી ફુવા છે એમના તરફથી થશે, રવિના ફોઈ પ્રેયર કરાવશે. ઓકે. આપણા દેવ તથા તારના ઈસુ ખ્રિસ્તના ન્યાયપણાથી અમારા સરખો મૂલવાન વિશ્વાસ જેઓ પામ્યા છે તેઓ જોગ લખીકત ઈસુ ખ્રિસ્ત સેવક તથા પ્રેરિત સિમોન પિતર દેવને તથા આપણા પ્રભુ ઈસુને ઓળખવાથી તમારા પર કૃપા તથા શાંતિ પુષ્કળ થાવ. એણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા. એને ઓળખવાથી તેના ઈશ્વરી સામર્થ્યને આપણને જીવન તથા ભક્તિભાવને લગતા સગળા વાના આપ્યા છે. તેનાથી તેણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટા વચનો આપ્યા છે, જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાવ. એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર ને ચારિત્રની સાથે જ્ઞાન ને જ્ઞાનની સાથે સંયમ અને સંયમની સાથે ધીરજ અને ધીરજની સાથે ભક્તિભાવ ને ભક્તિભાવની સાથે બંધુપ્રીતિ ને બંધુપ્રીતિની સાથે પ્રેમ જોડી દો. કેમ કે જો તમે એ સઘળા તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિશે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેવે નહીં, દેશે નહીં. પણ જેની પાસે એ વાના નથી એ આંધળો છે, તેની દ્રષ્ટિ ટૂંકી છે અને તે પોતાના આગલા પાપોથી શુદ્ધ થયો હતો એ વાત તે વિસરી ગયો છે. એ માટે ભાઈઓ તમે મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહીં, કારણ કે એમ કરવાથી તમે આપણા પ્રભુ તથા તારનાર ઈસુ ખ્રિસ્ત સર્વકરના રાજ્યમાં પ્રવેશ કરવાને પૂરેપૂરા હકદાર છો. માટે જો કે તમે એ વાતો જાણો છો અને હાલ પ્રગટ થયેલા સત્યમાં સ્થિર છો તો પણ તમને તે બાબતોનું નિત્ય સ્મરણ કરાવવાને હું ચૂકીશ નહીં. જ્યાં સુધી હું આ માંડવામાં છું ત્યાં સુધી તમને સ્મરણ કરાવીને સાવધ કરવા એ મને યોગ્ય લાગે છે. કેમ કે મને માલુમ છે કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને કહી દેખાડ્યું તે પ્રમાણે મારો માંડવો જલ્દી પડી જવાનો છે. મારું મરણ થયા પછી આ વાતોનું સ્મરણ તમને નિત્ય થાય એવો હું યત્ન કરીશ. કેમ કે જ્યારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી કહાણીઓને અનુસર્યા નહોતા, પણ તેની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા. કેમ કે જ્યારે બહુ તેજસ્વી મહિમામાંથી તે સંબંધી એવી વાણી થઈ કે મારો વાલો પુત્ર છે એના પર હું બહુ પ્રસન્ન છું, ત્યારે દેવ બાપ તરફથી તે માન તથા મહિમા પામ્યો. જ્યારે અમે તેની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી. વળી અમારી પાસે એથી વધારે ખાતરીપૂર્વક વાત એટલે કે ભવિષ્ય વચન છે. તેને અંધારે ઠેકાણે પ્રકાશ કરનાર દીવાના જેવા જાણીને જ્યાં સુધી પો ફાટે ને સવારનો તારો તમારા અંતઃકરણોમાં ઉગે ત્યાં સુધી તમે તેના પર ચિત્ત લગાડો તો સારું. પ્રથમ તમારે એ જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન મનુષ્ય પ્રેરિત નથી. કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચનો બોલ્યા. આમેન.
પિત્તરનો બીજો પત્ર તેનો બીજો અધ્યાય. ઇસ્રાયેલ લોકોમાં ખોટા પ્રબોધકો પણ ઉભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ નાશકારક પાંખડી મતો ગુપ્ત રીતે ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને પોતાને માથે ઉતાવળે નાશ વહેરી લેશે. તેઓના ભ્રષ્ટાચાર પ્રમાણે ઘણા માણસો ચાલશે અને તેઓને લીધે સત્યના માર્ગની નિંદા થશે. તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી અને તેઓનો નાશ ઢીલ કરતો નથી. કેમ કે જે દૂતોએ પાપ કર્યું તેઓને દેવે છોડ્યા નહીં, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયકરણ થતા સુધી અંધકારના ખાડાઓમાં રાખ્યા. તેમજ દેવે પુરાતન જગતને પણ છોડ્યું નહીં, પણ અધર્મ અધમ જગત પર જળ પ્રલય લાવીને ન્યાયપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેના 7 માણસોને બચાવ્યા અને થનાર અધર્મીઓના ઉદાહરણ આપવા સારું સદોમ તથા ગોમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યા અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યા, કેમ કે તે ન્યાય માણસ તેઓની સાથે રહેતો હતો. ત્યારે તેઓના દુષ્કૃત્ય જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાય આત્મામાં નિત્ય ખીન થતો હતો. પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે અને અન્યાયને પણ તથા વિશેષ કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકાસ અધિકારો પ્રમાણે ચાલે છે ને પ્રભુના અધિકારો તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વચ્છંદ થઈને અધિકારીઓની નિંદા કરતા ડરતા નથી, તો પણ દૂતો વિશે બળવાન તથા શક્તિમાન હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પણ દોષ મૂકતા નથી. પણ તેઓ સ્વભાવે મૂર્ખ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવા સારું સર્જાયેલા છે તેઓની પેઠે જે વિશે તેઓ પોતે કંઈ જાણતા નથી તે વિશે નિંદા કરીને પોતાની ભ્રષ્ટામાં નાશ પામશે અને અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે. તેઓ ધોળે દિવસે સુખ ભોગમાં આનંદ માણે છે, તેઓ ડાહક તથા એપ છે, તેઓ પ્રેમ ભોજનોમાં મોજશોખ કરીને તમારી સાથે ભોજન કરે છે, તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે અને પાપ કરતા બંધ નથી પડતી, તેઓ અસ્થિર માણસોને લલચાવે છે, તેઓના અંધકરણો દ્રવ્ય લોભમાં કેળવાયેલા છે, તેઓ સાપના છોકરા છે, ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ગયા છે અને બયોરનો દીકરો બલામ જે અન્યાયના ફળ પર મોહ પામ્યો અને માર્ગે ચાલનારા થયા, પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો. મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી, તેઓ પાણી વગરના જરા જેવા તથા તોફાનથી ઘસરાતી ધૂમકુમર જેવા છે. તેઓને સારું ઘોર અંધકાર રાખી મૂકેલો છે, કેમ કે જેઓ બ્રહ્માંડમાં પડ્યા છે તેઓમાંથી તેઓ મુક્તિ તેઓ ખાલી લડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારોથી મોહ પમાડે છે. તેઓને તેઓ સ્વતંત્ર મળવાનું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે, કેમ કે માણસને જે કંઈ જીતે છે તેને પોતાનો દાસ કરી લે છે. કેમ કે આપણા પ્રભુ તથા તારનાર પ્રભુ શ્રી ખ્રિસ્તને ઓળખીને જો તેઓ જગતની મલિનતાથી છૂટીને પાછા તેમાં ફસાઈને હારી ગયા તો તેઓની છેલ્લી દશા પહેલેના કરતા બુરી છે. કારણ કે એકવાર ન્યાયપણનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછવા ફરવું એ કરતાં તેઓ તે માર્ગ વિશે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. પણ કૂતરું પોતાની ઓક તરફ અને ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા સારું પાછા જાય છે. આ કહેવત તો ખરી છે અને તે પ્રમાણે તેઓનું રતન થયું છે. આમેન.
પિત્તળનો બીજો પત્ર એનો 3 અધ્યાય. વાલાઓ, હવે આ બીજો પત્ર હું તમારા ઉપર લખું છું અને બંને પત્રથી તમારા નિર્મળ મનોને ચેતવણી આપીને સાવધ કરું છું કે પવિત્ર પ્રબોધકો દ્વારા અગાઉ જે વચનો કહેવામાં આવ્યા હતા તેઓનું પ્રભુ અને તારનારે તમારા પ્રેરિતોની મારફતે આપેલી આજ્ઞાનું તમે સ્મરણ કરો. પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનારા આવશે, જેઓ પોતાની દુર્વાસના પ્રમાણે ચાલશે અને કહેશે કે તેના આગમનના વચનનું શું થયું છે, કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સગળું જેવું હતું તેવું જ રહે છે, કેમ કે તેઓ જાણી જોઈને ભૂલી જાય છે કે દેવના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીથી તથા પાણીમાં બાંધેલી હતી, તેથી તે વેળાનું જગત પાણીમાં ડૂબીને નાશ પામ્યું. પણ હમણાંના આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાળ તથા અધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છતાં બાળવાને સારું તૈયાર રાખેલા છે. પણ વાલાઓ, આ એક વાત તમે ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. વિલંબનો જેવો કેટલાક અર્થ કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી, પણ કોઈનો નાશ ન થાય પણ સગળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. પણ જેમ ચોર આવે છે એમ પ્રભુનો દિવસ આવશે. એ વેળાએ આકાશો મોટી ગર્જના સહિત જતા રહેશે ને તત્વો અગ્નિથી પીગળી જશે અને પૃથ્વીને તથા તે પરના કામોને બાળી નાખવામાં આવશે. તો એ સર્વ લય પામનાર છે. માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? દેવના જે દિવસે આકાશો સળગીને લય પામશે તથા તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી તમારે અપેક્ષા રાખવી. તો પણ આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાય પણ વસે છે તેની વાત જોઈએ છે. એ માટે વાલાઓ, એઓની વાત જોઈને તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાનો યત્ન કરો અને આપણા પ્રભુનું ધૈર્ય એ કારણ છે એમ માનો. આપણા વાલાભાઈ પાઉલે પણ તેને અપાયેલી બુદ્ધિ પ્રમાણે તમને એ જ પ્રમાણે લખ્યું છે. એના સગળા પત્રોમાં પણ આ વાતો વિશે તેણે એમ જ કહ્યું છે. એ પત્રોમાં કેટલીક વાતો સમજવાની અઘરી છે અને જેમ બીજા લેખોનો તેમ એ વાતોનો પણ અજ્ઞાન તથા સ્થિર માણસો પોતાના નાશને સારું મારી મછલીના ઓળો અર્થ કરે છે. માટે વાલાઓ, તમે અગાઉથી ચેતીને સાવધ થાઓ કે અધર્મની ભૂલથી ખેંચાઈ જઈને તમે તમારી સ્થિરતાથી ન ડગો. પણ આપણા પ્રભુ તથા ઈસુ ખ્રિસ્તની કૃપામાં તથા જ્ઞાનમાં તમે વધતા જાઓ. તેને હમણાં તથા સદા સર્વકાળ મહિમા હો. આમેન. ઈશ્વર પિતા તેમના વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.